पवन पवन पवन
વાલા શ્રોતા મિત્રો, વહેલી પરોઢના આ સુંદર સમયે સ્તવન કાર્યક્રમ થકી આપને મળતા આનંદ થાય છે. ઈશ્વરના વચનો અને ઈશ્વર સ્તુતિના સુંદર ગીતો સાથે નવા દિવસની શરૂઆત એ ખરેખર એક લાવો છે. પવિત્ર બાઇબલનું આ અદ્ભુત શિક્ષણ આપને દિવસ દરમિયાન જરૂરી તાજગી, માર્ગદર્શન અને દોરવણી આપનાર બની રહેશે. અમારો આ પ્રયાસ આપને જીવંત ઈશ્વર સુધી પહોંચવા એક સેતુ સમાન છે. તેથી આપ સર્વને અમારો કાર્યક્રમ સાંભળવા હાર્દિક આમંત્રણ છે.
મિત્ર, કે તમે તમારી સમક્ષ પ્રેમ સંદેશ નામનું તમારું પુસ્તક ખુલ્લું રાખીને બેઠા છો. 345 નંબરના પૃષ્ઠ પર ગત સ્તવંત કાર્યક્રમમાં મેં આપને વિનંતી કરી હતી કે કૃપા કરીને ફરી મળીએ તે દરમિયાન તમે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાંથી પ્રેષિતોના કાર્યના પુસ્તકનો 5મો અધ્યાય વાંચી રાખજો. આજે મિત્ર, તમે જાણો છો તેમ આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં પ્રેષિતોના કાર્ય નામનું જે પુસ્તક છે એના 5મા અધ્યાયનો અભ્યાસ કરવાનો છીએ. એમાં તમે જાણતા જશો એ પ્રમાણે કુલ 42 કલમો છે, બરાબર. તો તમે પ્રેમ સંદેશ નામનું તમારું પુસ્તક ખુલ્લું રાખ્યું ને તમારી સમક્ષ, 345 નંબરના પૃષ્ઠ ઉપર ખુલ્લું રાખજો. સાથે સાથે તમારી નોટ અને પેન અવશ્ય રાખજો. અનન્યા અને સાફિરા એ શીર્ષક નીચે તમે જોશો તો પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 345 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિતોના કાર્યના 5મા અધ્યાયની પહેલી કલમમાં લખ્યું છે. અનન્ય નામે એક માણસ હતો, તેની પત્નીનું નામ સાફિરા હતું. તેણે પોતાની કેટલીક માલ મિલકત વેચી નાખી. હવે દેખીતું છે કે અનન્ય અને સાફિરા બારનાબાસની કોપી કરતા હતા. એ લોકોએ જોયું હશે કે બારનાબાસની પ્રશંસા થાય છે અને લોકોમાં તે પ્રસિદ્ધ થયો છે, અને એટલે અનન્ય અને સાફિરાએ પણ વિચાર્યું કે આ રીતે આપણને પણ બારનાબાસ જેવી પ્રસિદ્ધિ મળી શકે છે અને તો કેટલી મજા પડી જાય. એમને પ્રસિદ્ધિ જોઈતી હતી. મિત્ર, આજના સમાજમાં મને એ જોવા મળ્યું છે કે લોકો પ્રસિદ્ધિ માટે ધર્મદાન આપે છે. લોકોમાં, સમાજમાં પોતાની વાહવા થાય, પોતાનું નામ પ્રસિદ્ધ થાય, શક્ય હોય તો પોતાના નામની તકતી મુકાય, પોતાની પ્રતિષ્ઠા સમાજમાં વધે એવા એવા હેતુઓ સર કેટલાક લોકો ધર્મદાન કરતા હોય છે. બીજી કલમ જુઓ. તેણે અમુક રકમ પોતાને માટે રાખી મૂકી અને તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને આપી દીધી. અનન્ય અને સાફિરાએ અમુક રકમ પોતાને માટે રાખી મૂકી, એમાં કશું ખોટું નહોતું. એવું કરવાનો એમને અધિકાર હતો. સંપત્તિ એમની હતી અને એમની સંપત્તિનો ઉપયોગ એમની ઈચ્છા પ્રમાણે કરવાનો એમને અધિકાર હતો. પરંતુ એમની સમસ્યા, એમનું પાપ એ હતું કે એ વિશે એ લોકો જુઠ્ઠું બોલ્યા. એ લોકોએ જાહેર કર્યું કે એ લોકોએ પોતાનું સર્વસ્વ દાનમાં આપી દીધું છે, જ્યારે હકીકતમાં તો એમાંનો થોડો ભાગ એમણે પોતાને માટે કાઢી લીધો હતો. ત્રીજી કલમ જુઓ. પિતરે તેમને પૂછ્યું, અનન્ય, શેતાનને તે તારા હૃદયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ મિલકતમાંથી મળેલા પૈસામાંથી અમુક રકમ તે રાખી મૂકી છે. પવિત્ર આત્માનું આગમન થયું હોવા છતાં પણ વિશ્વાસીઓ, મિત્ર, તમે જુઓ, શેતાનના પરીક્ષણોથી પર નહોતા. જોકે ક્રુસ પર શેતાનને પ્રભુ ઈસુ ખ્રિસ્તે હરાવ્યો હતો, એમ છતાં હજી પણ વિશ્વાસીઓને ઠોકર ખવડાવવાના અને પાપમાં પાડવાના તેના પ્રયત્નો ચાલુ જ હતા. હજી આજે પણ એ ચાલુ છે.
ચોથી કલમ જુઓ,
તે મિલકત વેચી તે પહેલા તે તારી હતી અને એ વેચ્યા પછી મળેલા પૈસા પણ તારા જ હતા, તો તે તારા મનમાં એમ કરવાનો નિર્ણય કેમ કર્યો? તું માણસો સમક્ષ નહીં પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે, ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે. આજે પણ એવા લોકો મળી આવે છે મિત્ર, કે જે એવું નથી માનતા કે પવિત્ર આત્મા ઈશ્વર છે. સિમોન પિતર એવું માનતો હતો કે પવિત્ર આત્મા ઈશ્વર છે. પ્રથમ પિતર અનન્યને પૂછે છે કે અનન્ય, પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? ને પછી પિતર એને કહે છે કે તું માણસો સમક્ષ નહીં પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલે છે, ને એટલે ઈશ્વર, પવિત્ર આત્મા ઈશ્વર છે. પાંચમી કલમ આપણને શું કહે છે? એ સાંભળતાની સાથે જ અનન્યા પડીને મરી ગયો અને તે સાંભળીને ઘણા લોકો ભયભીત થયા. મિત્ર,
હું તમને કહેવા માંગુ છું કે જે જીવન આપે છે એને જીવન લઈ લેવાનો પણ અધિકાર છે. આ ઈશ્વરનું વિશ્વ છે, આપણે ઈશ્વરનું સર્જન છીએ, આપણે ઈશ્વરની હવા શ્વાસમાં લઈએ છીએ, ઈશ્વરે આપેલા શરીરોનો આપણે ઉપયોગ કરીએ છીએ. મારા મિત્ર, ઈશ્વર ઈચ્છે ત્યારે આપણા શરીરો આપણી પાસેથી લઈ શકે છે. આમાં ઈશ્વર કોઈ ગુનો કરતા નથી. અનન્યાના સંબંધમાં જે બન્યું તે મંડળી માટે ઈશ્વરની શિસ્ત છે.
છ થી નવ કલમોમાં જુઓ, લખ્યું છે, યુવાનોએ અંદર આવીને તેને કફનમાં વીંટાળ્યો અને બહાર લઈ જઈને દફનાવ્યો. લગભગ ત્રણેક કલાક પછી તેની પત્ની આવી, પણ શું બન્યું હતું તેની તેને ખબર નહોતી. પિતરે તેને પૂછ્યું, વેચેલી મિલકતમાંથી તને તથા તારા પતિને મળેલી પૂરી રકમ શું આટલી જ હતી? તેણે જવાબ આપ્યો, હા એટલી જ હતી. તેથી પિતરે તેને કહ્યું, તે અને તારા પતિએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો નિર્ણય કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી ગયા છે, તેઓ તને પણ લઈ જશે.
સિમોન પિતરને હવે જાણ થઈ ગઈ છે કે સાફિરાનું શું થવાનું છે, અનન્યાનું શું થવાનું છે એની પિતરને અગાઉથી જાણ નહોતી, પણ હવે સાફિરાનું શું થવાનું છે એ એકદમ દેખીતું હતું.
દસમી અને અગિયારમી કલમમાં લખ્યું છે, તે તરત જ તેના પગ આગળ પડી ગઈ અને મરણ પામી. યુવાનોએ અંદર આવીને તેને મરેલી જોઈ, તેથી તેઓ તેને પણ લઈ ગયા અને તેને પતિની બાજુમાં દફનાવી. આખી મંડળી અને જેઓએ તે વિશે સાંભળ્યું તેઓ બધાને બહુ જ ડર લાગ્યો.
આ પ્રસંગથી મને બે મહત્વની બાબતો સમજાય છે મિત્ર. પ્રથમ તો એ કે આ જાતનું જૂઠાણું, અનન્યા અને સાફિરાએ જે જીવતા હતા એવું જૂઠાણું પ્રારંભની મંડળીમાં અસ્તિત્વ પણ ધરાવી શકતું નહોતું. મંડળીમાં જીવન પવિત્ર હતું. જોકે અનન્યા અને સાફિરાને એમના પાપોની માફી મળી હતી, એમનો ઉદ્ધાર થયો હતો, એમ છતાં પવિત્ર આત્મા સમક્ષ એ લોકો જુઠ્ઠું બોલ્યા અને તેમને વિશ્વાસીઓની સંગતથી દૂર કરી દેવામાં આવ્યા. તેમણે મરણ નિપજાવનાર પાપ કર્યું હતું. પ્રારંભની મંડળીમાં મિત્ર આ પ્રકારનું પાપ અસ્તિત્વ પણ ધરાવી શકતું નહોતું. મંડળીમાં જૂઠાણું હતું અને ત્યારે શિસ્ત લાવવાની જરૂર હતી.
હવે અનન્યા અને સાફિરાના બનાવમાં બીજી મહત્વની બાબત એ છે મિત્ર, કે સિમોન પિતરની આત્મિક પારખ શક્તિ છે.
કઈ બાબત છે? અનન્યા અને સાફિરાના કિસ્સામાં મહત્વની બીજી કઈ બાબત છે? સિમોન પિતરની આત્મિક પારખ શક્તિ, એ બાબત છે મિત્ર. 12-14 કલમો જુઓ, ચમત્કારો અને અદ્ભુત કાર્યો. એ શીર્ષક નીચે 12-14 કલમોમાં લખ્યું છે, પ્રેષિતો દ્વારા લોકો મધ્ય ચમત્કારો અને અદ્ભુત કૃત્યો થતા હતા. સર્વ વિશ્વાસીઓ સલોમોનની પ્રસાદમાં એકત્રિત થતા હતા. જો કે લોકો તેમની પ્રશંસા કરતા હતા, તો પણ તેમની સંગતમાં જોડાવવાની કોઈની હિંમત ચાલતી નહોતી. પ્રભુ પર વિશ્વાસ કરનારાઓની સંગતમાં વધારે વધારે સ્ત્રી પુરુષો ઉમેરાતા ગયા. પ્રેષિતો તેમને મળેલા પ્રેષિત પદના કૃપાદાનોનો ઉપયોગ કરતા હતા.
બીમાર લોકોને સાજા કરવાનું કૃપાદાન અને ચમત્કારો કરવાનું કૃપાદાન પ્રેષિતોને આપવામાં આવેલ ચિહ્નરૂપ કૃપાદાન હતો મિત્ર. એ લોકોએ લોકો મધ્યે ઘણા ચમત્કારો અને અદ્ભુત કૃત્યો કર્યા. 15મી અને 16મી કલમ કહે છે, પ્રેષિતોના કાર્યોને પરિણામે બીમાર માણસોને શેરીઓમાં ઉંચકી લાવવામાં આવતા અને ખાટલા કે પથારીઓ પર મૂકવામાં આવતા, જેથી પિતર જતો હોય ત્યારે કંઈ નહીં તો તેનો પડછાયો એમાંના કેટલાક પર પડે. યરુશાલિમની આસપાસના નગરોમાંથી લોકોના ટોળે ટોળા પોતાના બીમાર માણસોને અને દુષ્ટાત્મા વળગેલાઓને લઈ આવતા અને તે બધાને સાજા કરવામાં આવતા. ધર્મના સૂત્રધારકો એવું માનતા હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રુસ ઉપર લટકાવી દઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર એમણે પડદો પાડી દીધો હતો. પરંતુ તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો ઈસુ ખ્રિસ્તના નામથી કેટલા અદ્ભુત કૃત્યો કરતા હતા. ધર્મના સૂત્રધારકો હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોઈ હાનિ પહોંચાડી શકે એમ નહોતા. ઈસુ ખ્રિસ્ત જીવંત હતા અને આજે પણ જીવંત છે. પ્રેષિત પિતરના પડછાયામાં થઈને પણ પસાર થનાર બીમાર વ્યક્તિ સાજી થઈ જતી,
અલબત્ત પિતરના પરાક્રમથી નહીં, પણ પિતર દ્વારા કાર્યાન્વિત ઈસુ ખ્રિસ્તના પરાક્રમથી. હવે 17મી અને 18મી કલમો જોઈશું. પ્રેષિતોની સતાવણી એ શીર્ષક નીચે લખ્યું છે 17-18 કલમોમાં. પછી પ્રમુખ યજ્ઞકાર અને તેના સર્વ સાથીદારો એટલે કે સાદુકી પંથના સ્થાનિક મંડળના સભ્યોને પ્રેષિતોની બહુ જ ઈર્ષા થઈ આવી અને તેથી તેઓએ તેમની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો. તેઓએ પ્રેષિતોની ધરપકડ કરીને તેમને જેલમાં પૂર્યા. તમે જોયું મિત્ર, સતાવણીમાં સાદુકીઓ અગ્રભાગ ભજવે છે. ઈસુ ખ્રિસ્તની સતાવણીમાં તમે જોયું હશે તો ફરોશીઓએ અગ્રભાગ ભજવ્યો હતો, જ્યારે આરંભની મંડળીની સતાવણીમાં સાદુકીઓ અગ્રભાગ ભજવે છે. પ્રેષિતોના ચમત્કારો કરવામાં, પરાક્રમનો, શિક્ષણ આપવામાં હિંમતનો અને તેમના જીવનોમાં ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા, આમ છતાં તિરસ્કાર અને સતાવણી એમના પડછાયાની જેમ તેમની પાછળ જ લાગેલા હતા. મિત્ર, સમાજના આગેવાનોએ તેમની ધરપકડ કરી, એમને જેલમાં પૂર્યા, એમને માર્યા, એમની નિંદા કરી. ઈશ્વરમાં વિશ્વાસ રાખવાથી મુશ્કેલીઓ અદૃશ્ય થઈ જતી નથી, પરંતુ મુશ્કેલીઓ ઓછી બિહામણી લાગે છે, કારણ કે ઈશ્વરમાં રાખવામાં આવતો વિશ્વાસ મુશ્કેલીઓ પ્રત્યે આપણને યોગ્ય દ્રષ્ટિબિંદુ આપે છે. મિત્ર, હવે આપણે આગળની કલમો જોઈએ, 19મી કલમ જોઈએ. શું કહ્યું છે અહીંયા? પણ તે રાતે પ્રભુના દૂતે જેલના દરવાજા ખોલી નાખ્યા અને પ્રેષિતોને બહાર લઈ જઈને તેમને કહ્યું. આહા હા હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મહિમામાં પ્રવેશીને ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે અને ત્યાં સ્વર્ગમાંથી ઈસુ ખ્રિસ્ત પોતાના પ્રેષિતોને તેમની પ્રવૃત્તિ માટે દોરવણી આપી રહ્યા છે. 20-23 કલમો જુઓ. જાઓ, મંદિરમાં જઈને ઉભા રહો અને આ નવીન જીવન વિશે લોકોને જણાવો. તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં પ્રવેશ્યા અને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોની આખી ન્યાય સભા બોલાવી. પછી તેઓએ પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો. પણ અધિકારીઓ જેલમાં આવ્યા ત્યારે ત્યાં તેમને પ્રેષિતો મળ્યા નહીં, તેથી તેઓએ પાછા આવીને ન્યાય સભાને ખબર આપી. કેવી ખબર આપી? અમે જેલમાં પહોંચ્યા ત્યારે એમ જોયું કે ત્યાં તાળા બરાબર મારેલા હતા, સંરક્ષકો દરવાજા પર ચોકી પહેરો ભરતા હતા, પણ જ્યારે અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું, અંદર કોઈ જ નહોતું. ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વખતે બન્યું હતું ને મિત્ર, એવું જ અત્યારે બન્યું, એવું જ. ઈસુ ખ્રિસ્ત પોતાની કબરમાંથી બહાર નીકળી શકે એ માટે એમની કબર ઉપરથી પથ્થર નહોતો ખસેડાયો, કારણ કે પથ્થર ખસેડાયો એ પહેલા જ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તો કબરની બહાર નીકળી ગયા હતા. ઈસુ ખ્રિસ્તની કબર ઉપરથી પથ્થર એટલા માટે ખસેડવામાં આવ્યો હતો જેથી લોકો કબરમાં ડોક્યું કરીને જોઈ શકે કે સાચે સાચ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે. 23મી કલમમાં અધિકારીઓને શું જણાવે છે? અધિકારીઓ, અમે જેલમાં પહોંચ્યા ત્યારે એમ જોયું કે ત્યાં તાળા બરાબર મારેલા હતા, સંરક્ષકો દરવાજા પર ચોકી પહેરો ભરતા હતા, પણ જ્યારે અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ હતું નહીં. પ્રેષિતો જેલની બહાર નીકળી શકે એ માટે જેલના દરવાજા ખોલવામાં નથી આવ્યા. મિત્ર, જેલના દરવાજા તો ખુલે એ પહેલા ક્યારનાય પ્રેષિતો તો જેલ બહાર આવી ગયા હતા. હવે 21મી કલમનો ઉત્તરાર્ધ ફરીથી આપણે જોઈએ. તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં પ્રવેશ્યા અને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોને આખી ન્યાય સભા બોલાવી. પછી તેઓએ પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો. આ દર્શાવે છે મિત્રો કે પ્રેષિતો પર જે કેસ ચાલશે એ કોઈ સામાન્ય કેસ નહીં હોય. ધર્મના સૂત્રધારકો તેમની સત્તાને પડકારનાર આ પ્રેષિતોને અટકાવવા ગમે તે પગલું ભરતા અચકાય એવા નહોતા. પ્રેષિતો ધર્મના સૂત્રધારકોની સત્તાને અને તેમના સલામત પદસ્થાનને પડકારરૂપ હતા, અને એ સાથે પ્રેષિતો ધર્મના સૂત્રધારકોના પાખંડી હેતુઓને પણ લોકો સામે ખુલ્લા પાડતા હતા. 29મી કલમ જુઓ. 29મી કલમ શું લખ્યું છે અહીંયા? પીતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસને નહીં. અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસને નહીં. પણ એ પહેલાં તમે 24-28 કલમો જુઓ. અહીં લખવામાં આવ્યું છે, એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા. પછી એક માણસે અંદર આવીને કહ્યું, અરે તમને ખબર છે, તમે જેમને જેલમાં પૂર્યા હતા એ માણસો તો મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે. તેથી અધિકારી પોતાના માણસો સાથે ઉપડ્યો અને પ્રેષિતોને પાછા લાવ્યો, પણ લોકો તેમને પથ્થરે મારશે તે બી કે તેઓએ બળજબરી કરી નહીં. તેઓએ પ્રેષિતોને ન્યાય સભા સમક્ષ રજૂ કર્યા. પ્રમુખ યજ્ઞકારે તેમને પ્રશ્ન પૂછ્યો, એ માણસને નામે શિક્ષણ નહીં આપવાની અમે તમને સખત આજ્ઞા આપી નહોતી, પણ તમે શું કર્યું? તમે તમારા શિક્ષણ આખા યરુશાલેમમાં ફેલાવ્યું છે અને તેના મરણ અંગે તમે અમને જવાબદાર ઠરાવવા માંગો છો? લોકો પ્રેષિતોની વાતો સાંભળતા હતા. પ્રેષિતો અદ્ભુત પ્રચાર કરી રહ્યા હતા. સાચા અર્થમાં પ્રેષિતો ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારકો હતા. ઈસુ ખ્રિસ્તે એમને કહ્યું હતું કે શુભ સંદેશનો પ્રચાર તો થવો જ જોઈએ, પ્રથમ યરુશાલેમમાં. આપણે જોઈ શકીએ છીએ મિત્ર કે પ્રેષિતોએ એ પ્રમાણે જ કર્યું. હવે 29મી કલમ ફરીથી જુઓ. પીતર અને બીજા પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો ઈશ્વરને આધીન રહેવાનું છે, માણસને નહીં. પ્રેષિતો એમના પ્રભુ અને સ્વામીએ તેમને જે કહ્યું હતું એને આધીન થતા હતા. 30-32 કલમો જુઓ તો લખ્યું છે, ઈસુને તમે ક્રૂસ ઉપર જડીને મારી નાખ્યા, તે પછી આપણા પૂર્વજોના ઈશ્વરે તેમને મરણમાંથી સજીવન કર્યા. ઇઝરાયેલીઓને પાપથી પાછા ફરવાની અને તેમના પાપની માફી મેળવવાની તક આપવા માટે ઈશ્વરે પોતાની જમણી તરફ તેમને આગેવાન અને ઉદ્ધારક તરીકે ઊંચા કર્યા છે. ક્રૂસ ઉપરનું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ કોઈ સુવાળું મરણ નહોતું મિત્ર, અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવ્યા હતા. 33 અને 34 કલમોમાં લખ્યું છે, સાંભળીને ન્યાયસભાના માણસો એટલા તો ક્રોધે ભરાયા કે તેમણે પ્રેષિતોને મારી નાખવાનો નિર્ધાર કર્યો. પણ તેમનામાં ગમાલિયેલ નામે એક ફરોશી હતો, વળી તે નિયમશાસ્ત્રનો શિક્ષક પણ હતો. બધા લોકો તેનું ખૂબ સન્માન કરતા હતા. તે ન્યાયસભામાં ઊભો થયો અને તેણે પ્રેષિતોને બહાર લઈ જવા આજ્ઞા કરી. યહૂદી ન્યાયસભામાં સાદુકીઓ ઉપરાંત ફરોશી લોકો પણ હતા મિત્ર. ફરોશીઓ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં માનતા હતા. માત્ર ઈશ્વરનો જ નિયમ નહીં પણ ઈશ્વરના નિયમમાં એમણે ઉમેરેલા પોતાના હજારો નિયમો પણ. ફરોશીઓ માનવીની બાહ્ય શુદ્ધતાને વધારે મહત્વ આપતા હતા, પરંતુ તેઓમાંના ઘણાના હૃદયો અશુદ્ધ હેતુઓથી ભરપૂર હતા. ઈસુ ખ્રિસ્તે પોતાની પૃથ્વી પરની સેવા દરમિયાન વારંવાર આ ફરોશી લોકો સાથે સંઘર્ષમાં ઉતરવું પડ્યું હતું. આ ફરોશીઓમાંનો ગમાલિયેલ પ્રેષિતો માટે અણધાર્યો બચાવનો માર્ગ બની જાય છે. જો કે ગમાલિયેલ પ્રેષિતોના શિક્ષણને કદાચ ટેકો આપતો નહોતો. ગમાલિયેલ યહૂદી ન્યાયસભાનો પ્રતિષ્ઠિત સભ્ય હતો અને નિયમશાસ્ત્રનો શિક્ષક હતો. 35-39 કલમો તમે જુઓ તો એમાં લખવામાં આવ્યું છે, પછી ન્યાયસભાને તેણે કહ્યું, હે ઇઝરાયેલના માણસો, આ માણસોને તમે જે કંઈ કરવાના હો તે વિશે સાવધ રહો. કેટલાક સમય પહેલાં થ્યુદા નામનો એક માણસ થઈ ગયો, પોતે મહાન વ્યક્તિ છે એવો દાવો તેણે કર્યો હતો. લગભગ 400 માણસો તેની સાથે જોડાયા હતા, પણ તેને મારી નાખવામાં આવ્યો અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા, એટલે એની ચળવળ ખતમ થઈ ગઈ. એ પછીથી વસ્તી ગણતરીના સમય દરમિયાન ગાલિલવાસી યહુદા થઈ ગયો. એણે પણ પોતાની તરફ એક ટોળું જમાવ્યું, તેનું પણ ખૂન થયું અને તેના અનુયાયીઓ વેરવિખેર થઈ ગયા. અને તેથી હું આ કિસ્સામાં પણ તમને કહું છું કે આ માણસો વિરુદ્ધ કંઈ પગલાં ભરશો નહીં. તેમને જેમ કરવું હોય એમ કરવા દો, કારણ કે જો તેમની આ યોજના અને કાર્ય માનવ યોજિત હશે તો તે પડી ભાગશે, પણ જો તે ઈશ્વર યોજિત હશે તો તેમને કદી હરાવી શકાશે નહીં. કદાચ તમે ઈશ્વર વિરુદ્ધ લડનારા બની જાઓ.
ગમાલિયેલે, તમે જુઓ આ ગમાલિયેલે ધાર્મિક ચળવળ પ્રત્યે ઘેરા પ્રત્યાઘાતો આપવા સામે લાલ બત્તી તરી અને યહૂદી ન્યાયસભાને જરૂરી સલાહ આપી. 40મી કલમ કહે છે, ન્યાયસભાએ ગમાલિયેલની સલાહ માની. તેઓએ પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા અને ઈસુના નામમાં કદી નહીં બોલવાની આજ્ઞા કરીને છોડી મૂક્યા.
ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો નિર્દોષ હોય મિત્ર તો યહૂદી ન્યાયસભાએ તેમને શિક્ષા કર્યા વગર જ છોડી દેવા જોઈતા હતા ને? ઈસુ ખ્રિસ્તના પ્રેષિતો જો ગુનેગાર હોય તો યહૂદી ન્યાયસભાએ તેમને કેદમાં રાખીને શિક્ષા કરવી જોઈએ. પ્રેષિતોને શિક્ષા કરીને છોડી મૂકવા એ ક્યાંનો ન્યાય છે? મારી સમજમાં નથી આવતો. યહૂદી ન્યાયસભાએ ગમાલિયેલની સલાહ ધ્યાનથી સાંભળવાની જરૂર હતી. આજે પણ મિત્ર પરિસ્થિતિ પલટાઈ નથી. ઈસુ ખ્રિસ્તના પ્રચાર કાર્યને આગળ ધપાવનાર ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓએ કૌટુંબિક, સામાજિક અને લૌકિક અવરોધોનો સામનો કરવો પડે છે મિત્ર. તમે કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે મિત્ર આવ્યા હો તો તેથી તમારે કૌટુંબિક કે સામાજિક વિરોધ સહન કરવો પડતો હોય. કદાચ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રચાર કાર્ય કરતા હોય તેથી પણ વિવિધ દિશામાંથી તમારે વિરોધ સહન કરવો પડતો હોય. પરંતુ હિંમત હારશો નહીં મિત્ર, હિંમત હારશો નહીં. ઈશ્વરનો વિરોધ કરનારા ઈશ્વર વિરુદ્ધ લડનારા છે. અને ઈશ્વર વિરુદ્ધ કોઈનું કશું ઉપજી શકતું નથી. હવે મિત્ર, તમે આ 41મી કલમ છે એ બરાબર ધ્યાનથી જુઓ. 41 અને 42 કલમો, છેલ્લી બે કલમો, પ્રેષિતોના કાર્ય 5મો અધ્યાય. શું લખ્યું છે અહીંયા? ઈસુના નામને લીધે અપમાન સહન કરવા માટે ઈશ્વરે તેમને યોગ્ય ગણ્યા તેવા આનંદ સાથે પ્રેષિતો ન્યાયસભામાંથી જતા રહ્યા. પછી મંદિરમાં અને લોકોના ઘરમાં તેઓએ ઈસુ ખ્રિસ્ત વિશેના શુભ સંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખ્યા. કેટલી અદ્ભુત વાત છે મિત્ર, જુઓ તમે, ઈસુ ખ્રિસ્તના આ પ્રેષિતો કેટલા અદ્ભુત માણસો હતા. ઈસુ ખ્રિસ્ત માટે દુઃખો, પીડા, અપમાન અને નિંદા સહન કરવામાં એ લોકો આનંદ માનતા હતા. એ લોકોએ ઈસુ ખ્રિસ્ત વિશે શિક્ષણ આપવાનું અને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યું, બંધ કર્યું નહીં. હવે ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ છે શું? ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ ઈસુ ખ્રિસ્ત પોતે છે મિત્ર. શું તમે ઈસુ ખ્રિસ્તને અપનાવ્યા છે મિત્ર? વારંવાર પીતર અને યોહાનને ધમકીઓ મળવા છતાં એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરવાનું ચાલુ જ રાખ્યો. આપણે પણ મિત્ર, આપણે પણ ઈસુ ખ્રિસ્ત ઈચ્છે છે એ જ પ્રમાણે ઈસુ ખ્રિસ્તના આ પ્રેષિતોની જેમ લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જણાવતા રહેવાની જરૂર છે. ભલે એ માટે આપણે ગમે તે સહન કેમ ના કરવું પડે, ભલે એ માટે આપણે ગમે તે કિંમત ચૂકવવી કેમ ના પડે, આપણને કદાચ માર પડે, આપણો બહિષ્કાર થાય, આપણને અપમાનિત કરવામાં આવે, આપણી મશ્કરી થાય, આપણી નિંદા થાય, આપણને અન્યાય કરવામાં આવે, પરંતુ એક જીવાત્મા, એક જીવાત્મા એના દુષ્કર્મોના બંધનોમાંથી, એના પાપોની શિક્ષામાંથી બચી જાય તો એ માટે આપણે વેઠવા પડતા દુઃખો શી વિસાતમાં મિત્ર, શી વિસાતમાં. પીતર અને યોહાન જાણતા હતા કે તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલા કેટલા અને કેવા કેવા દુઃખો સહન કર્યા હતા, અને એટલે એ લોકો એમ સમજીને ઈશ્વરનો આભાર માને છે, ઈશ્વરની સ્તુતિ કરે છે કે ઈશ્વરે તેમને ઈસુ ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર થવા દીધા. ઈશ્વર પિતા આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ પ્રેષિતો જેવું માન આપો. ફરી મળીએ મિત્ર, ત્યારે પ્રેષિતોના કાર્યના 6 અધ્યાયનો અભ્યાસ આપણે શરૂ કરવાના છીએ. કૃપા કરીને ફરી મળીએ તે દરમિયાન 349 નંબરના પૃષ્ઠ પર, પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 349 નંબરના પૃષ્ઠ પર પ્રેષિતોના કાર્યના 6 અધ્યાયને તમે વાંચી રાખજો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.
સાંભળ્યું ને મિત્રો, આધ્યાત્મિક વાનાઓની તૃપ્તિ એટલે જ સ્તવન કાર્યક્રમ. પવિત્ર પુસ્તક બાઇબલનો અભ્યાસ કરવા અમારો આ કાર્યક્રમ આપને સહાયરૂપ છે. જો આપ જીવંત ઈશ્વર વિશે અને બાઇબલ વિશે વધારે જાણવાની ઈચ્છા રાખો છો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે કાર્યક્રમ સ્તવન, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટબોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. અમારું ઇમેઇલ એડ્રેસ છે gujaratittb@radio882.com gujaratittb@radio882.com. અમારો ટોલ ફ્રી નંબર છે 1800-233-2662 1800-233-2662. સારું મિત્રો, આજ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ.